શ્રી સમયસાર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7.
આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે, જેનું મોહ જ એક મૂળ છે. મોહ એક કંદ એટલે મૂળ, તે જેમને નથી તે જ મુનિઓ છે. મુનિઓ છે કે સંયમ દ્રષ્ટિઓ છે, એટલા માટે લીધું છે કે ભલે મુનિયોગ્ય બાહ્યાચાર પાળતા હોય તો પણ જેમ એ અધ્યવસાય નથી તે મુનિ છે, અધ્યવસાય છે તે મુનિ નથી. વિશ્વના સમસ્ત પદાર્થોથી આ આત્મા ભિન્ન છે. આત્મા કોઈ વિશ્વના પદાર્થની સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો તદ્દન ભિન્ન છે. વસ્તુ સ્થિતિ આમ હોવા છતાં, આ પ્રકારે વસ્તુનું સ્વરૂપ હોવા છતાં, એક અધ્યવસાયના પ્રભાવથી આખા વિશ્વરૂપ પોતાને કરે છે. જગતમાં કોઈ ચીજ એવી આ આત્મા બાકી રાખતો નથી કે જે અધ્યવસાય અને વસ્તીને એ રૂપ પોતાને ન કરે. એક આગળ લીધો 171 લીધી કે આ નિષ્ફળ નિરર્થક અધ્યવસાયથી મોહિત થયો તો આ આત્મા પોતાને સર્વરૂપ કરે છે. એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. કિંચનો કે નહી વસ્તી એવું કોઈ જગતમાં નથી કે જે રૂપ એ પોતાને કરતો નથી. સર્વ પદાર્થ જ્યાં જ્યાં જેવો ઉદય આવે એ ઉદયમાં એ તન્મય થાય છે, તે રૂપ પોતાને અનુભવે છે. અને એનું કારણ છે અધ્યવસાય. અધ્યવસાય એટલે દર્શન મોહ. પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ. અધ્યવસાયના ત્રણ પ્રકાર છે. આગળ એ જરા બહુ સ્પષ્ટ લે છે કે જગતના ભિન્ન પદાર્થોથી પોતાને એકત્વ માનવું, મેં બીજા જીવોને માર્યા, મેં બીજાને બચાવ્યા, મેં કોઈને સુખી કર્યા, મેં કોઈને દુઃખી કર્યા. અનુકૂળ સંયોગોથી મને સુખ, પ્રતિકૂળ સંયોગોથી મને દુઃખ, એ વગેરે અધ્યવસાય છે. પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, શુભ અશુભ રાગમાં એકત્વ બુદ્ધિ, એ પણ અધ્યવસાય છે. અને દેહાદી નોકર્મમાં એકત્વ બુદ્ધિ, શરીરની ક્રિયા મેં કરી, યાત્રા મેં કરી, તપ મેં કર્યું, પૂજા ભક્તિ મેં કરી, આવવા જવાના કાર્યો મેં કર્યા, હું અત્યારે આવ્યો, અત્યારે બેઠો, અહીંયા હું આવીને બેઠો છું, એ બધા ત્રણેય પ્રકારના અધ્યવસાય છે. એ એવી ચીજ છે પરમા એકત્વ બુદ્ધિનો મોહ, કે જેને લઈને આ આત્મા પોતાને વિશ્વરૂપ કરે છે. વિશ્વના તમામ પદાર્થોથી ભિન્ન હોવા છતાં એમાં એકત્વ કરે છે, એવું પરિણમન કરે છે. એવો અધ્યવસાય જેને નથી તે જ્ઞાની છે અથવા તે મુનિ છે, બંને પદમાં લાગુ પડે છે. એવા અધ્યવસાયનો જેને અભાવ છે, એટલે કે નિજ સ્વરૂપનું જેને જ્ઞાન છે, આ બે એક સાથે હોય છે. પોતાનું પોતાના સ્વરૂપમાં અનુભવ વેદન અથવા આસ્વાદ એવો જે અનુભવ છે એ અધ્યવસાય રહિત હોય છે. જ્યારે અધ્યવસાય હોય છે ત્યારે એ પ્રકારનો જીવને અનુભવ હોતો નથી. એક સાથે બે હોય છે અવિનાભાવ. અહીંયા એક સ્પષ્ટ વાત મૂકી દીધી આચાર્ય કે આવો જે અધ્યવસાયનું વર્ણન કર્યું, હજી તો એનો વિસ્તાર કરશે, ઘણો વિસ્તાર કરવો છે આચાર્ય ગુરુ નાના ઉપર. અધ્યવસાય મૂળનું મૂળ છે કે જેના દ્વારા એ કોઈ પદાર્થમાં એકત્વ બુદ્ધિ કર્યા વિના રહી શકતો નથી. પછી જ્યારે જે ઉદયમાં આવે ત્યારે તે અનુસાર જેને જે પ્રકારનો ઉદય તે અનુસાર, પણ અભિપ્રાયની દ્રષ્ટિએ જોવામાં આવે તો એનો અભિપ્રાય આખા વિશ્વની સાથે એકત્વ કરવાનો છે. દ્રષ્ટાંત લઈએ, જેમ કોઈને સંપત્તિ બહાર જગતનો વૈભવ મેળવવો છે, કેટલો મેળવવો છે એમ જો પૂછવામાં આવે તો આખા જગતની સંપત્તિ એના ઘરે હોય, પોતાની હોય, એવું એ જાણે અજાણે ઈચ્છે છે. હવે પાનું ફેર્યું ને, મેં પાનું ફેર્યું, એમાં શું મોટો ગુનો કર્યો? કે એમાં અધ્યવસાય જે થયો, મેં કર્યું આ કાર્ય, મેં કર્યું જીવનું કાર્ય જીવે કર્યું, એવું જે પરિણમનનો મિથ્યા સહિતનો પ્રકાર એકત્વ બુદ્ધિપૂર્વક, એ સ્વરૂપના વેદનના અભાવમાં જ હોઈ શકે છે, બીજાને હોઈ શકતો નથી. જેમને એ નથી, જેને એવો એ અધ્યવસાય નથી, તે મુનિ છે, તે જ્ઞાની છે. એનો અર્થ એ છે કે એ સ્વરૂપને અંતર્મુખ થઈને, સ્વરૂપમાં અભેદ રહીને, સ્વરૂપને વેદનારા છે, અનુભવનારા છે. અધ્યવસિત જીવો કદી સ્વસ્વરૂપના અનુભવમાં હતા? અધ્યવસાય છે એ મોટો પાપ છે. વિકલ્પ સામાન્ય લાગે છે એને કે આમાં શું, વાંચતા વાંચતા નીતિ પૂરી થાય, પાનું તો ફેરવું જ જોઈએ ને. એટલું સહજ એને થઈ ગયું છે, પરગ્રહની ક્રિયા કરનારો તે હું. દ્રષ્ટાંત એટલા માટે નાનો નાનો કે કોઈ નાની ક્રિયા કે મોટી ક્રિયા હું એનો કરતા હરતા થઈ શકતો નથી. કંકોત્કીર્ણ જ્ઞાનનો એવો હું કોઈ પણ પરના કાર્યની ઉપાધિના અભાવ સ્વરૂપ છું, કોઈ પણ કાર્ય કરવાની ઉપાધિના અભાવ સ્વરૂપ છું, એવી સ્વરૂપની સાવધાની અધ્યવસિત જીવને રહેતી નથી. એ અધ્યવસાયનું સ્વરૂપ કેવું છે એ આ પ્રશ્ન આચાર્ય સ્પષ્ટ કર્યું છે કે અધ્યવસિત જે ભાવ જીવ છે એમાં અધ્યવસાયનો જે ભાવ છે એ ભલે સાધારણ દેખાતો હોય કે આ તો મેં પાનું ફેર્યું એટલો જ વિકલ્પ કર્યો છે, કે મેં પાનું ફેર્યું એટલો જ અધ્યવસાન કર્યો છે, પણ કહે છે કે તારા એ મોહનું મૂળ એવું છે કે વિશ્વના સમસ્ત પદાર્થની સાથે પણ એકરૂપનું પોતારૂપનું કરે. એક રજકણને પોતાનો કરવા માગે છે, આખા જગતને પોતારૂપ કરવા માગે છે. આ તો હજી અનંત પરમાણુનો સ્કંધ છે, પાનું છે એમાં તો અનંત પરમાણુ રહેલા છે, પણ એ પરમાણુને જે પોતાનો કરવા માગે છે, જે થોડી ચોરી કરવા માગે છે, પરને પોતાનું કરી લેવું, લઈ લેવું એટલે ચોરી છે, થોડી ચોરી કરવા માગે છે. એના અભિપ્રાયમાં જેટલો તક મળે ને જેટલી ચોરી થઈ શકે એટલી ચોરી એને કરવી, તેમાં કઈ બાકી છે? નહીતર કોઈ એમ વિચારે અમારે કઈ આખું જગત જોતું નથી. કોઈ પરદ્રવ્યના આધારે તું જીવે છો એ વાત તો એમાં આવી ગઈ. પછી આ જીવિકાને યોગ્ય એટલા લીધા, પણ એમાં તારા અભિપ્રાયમાં એકાંત પરાધીનપણ છે, એમાં આખા વિશ્વને તું સાથે સંબંધ ધરાવવા માંગે, એમાં કાંઈ બાકી રહેતું નથી. એમ આચાર્ય દેવે અધ્યવસાનના વિષયમાં મૂળનો અભિપ્રાય શું છે એ પકડ્યું છે. એવો અભિપ્રાય જેને નથી, એવો મહાપાપનો અભિપ્રાય જેને નથી, તે જેમને નથી તે જ મુનિઓ છે. એને જ મુનિ અથવા એને સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાન કહી શકાય છે એ વાત લીધી. એ પણ એક અધ્યક્ષાનો પ્રકાર છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જ્ઞેય છે મને, અને હું એનો જ્ઞાતા છું. એનો જ્ઞાતા છું ને મારું જ્ઞેય છે એ અધ્યક્ષાન થાય. એ પણ અધ્યક્ષાન પ્રકાર છે. જેમ શરીર તે હું છું, હું શરીર વાળો છું, આટલા આટલા પ્રકારના સંયોગ વાળો છું, એ જેમ અધ્યવસાય છે. રાગ વાળો છું એ જેમ એક અધ્યવસાય છે, એવો જ આ એક અધ્યવસાય છે કે હું બીજા દ્રવ્યનો જ્ઞાતા છું, એને જાણું છું, તે મારું જ્ઞેય છે, એનાથી હું ભિન્ન છું એમ એમાં રહેતો, તેને જાણું છું, તે મને જણાય છે, એમ એકાંત પરાશ્રિતપણું છે, એમાં જ્ઞાન પોતાને પોતે જણાય છે, એ અનુભવ ભિન્નપણાનો રહેતો નથી. એથી એ પણ અધ્યવસાય છે, અધ્યવસાય સામાન્ય છે. અને મોહ જ એનું એક મૂળ છે. ઠીક, એવું જ્ઞેય સંબંધીનું અધ્યવસાન પણ મોહ જ એનું એક મૂળ છે. તે જેને નથી તે જ્ઞાની છે, મુનિ છે એમ કહે છે આચાર્ય. એ પ્રકાર જેને નથી પણ ભિન્ન જ્ઞાનના વિગનમાં જે રહ્યો છે તે મુનિ છે એમ તે જ્ઞાન છે. એના ઉપર આજ યતિ ઈશ્વર છે, મુનિ છે, યતિ છે, કે જેમને સૂક્ષ્મપણે કે સ્થૂળપણે મારવા જીવાડવાનો મિથ્યાભાવ પરિણામ નથી. મારવાના તો પરિણામ દિશામાં દ્રવ્યલિંગ ધારણ કરે એને પણ હોતા નથી. દ્રવ્યલિંગ સૂક્ષ્મરૂપ એને સૂક્ષ્મરૂપ એટલે જીવાડવાના સ્થૂળ કે સૂક્ષ્મરૂપ હિંસા પાળવાના. બીજાની અહિંસા હું પાળું, બીજા જીવોની રક્ષા મારી યત્નાથી પ્રવૃત્તિ છે એવો પ્રયત્ન મારો બરાબર સાવધાનથી એમાં હું પ્રવર્તું છું. કહે છે કે એનું મૂળ મોહ છે. મોહ છે એટલે શું? વ્યામોહ છે, એને ભ્રમ છે કે હું બીજાનું એવું કાર્ય કરી શકું. એ જબરજસ્ત મોહ છે એમ કે થોડો મોહ નથી. એ ભલે મોહ રહ્યો પણ બીજાની દયા તો પાડે છે ને, ક્યાં બીજાને મારે છે એ વિષય અહીંયા છે. તારી હિંસા તું કરે છે જે ભાવથી તું તારી પોતાની તારા જ્ઞાનાદિ પ્રાણીની તું હિંસા કર, એ ભાવથી તું બીજાની અહિંસા કર વાત રહેતી. જે ભાવથી તું તારી હિંસા કરે છે તારા જ્ઞાનને અહંકારને આત્મઘાતી થતા, એ જ ભાવથી તું બીજાને બચાવી લે છો, ભ્રમ છે તને, એ વસ્તુની સ્થિતિ છે. જીવાડવાના ભાવ એમાં બીજો શું ગુનો થાય છે કે આટલું બધું એની નિંદા કરવામાં આવે છે? એમાં તારી નાસ્તિ થાય છે, જગતના સર્વ પદાર્થોની નાસ્તિ ને તારી નાસ્તિ, પોતાની નાસ્તિ. એમાં એ અભિપ્રાયમાં એ પ્રસંગ આવીને ઊભો રહે છે. એટલે એના જેવી બીજી મોટી કોઈ ભૂલ છે? પોતાના સ્વરૂપને જોતો નથી, મોજુદ હોવા છતાં એવા સ્વરૂપના અવલોકનના પવિત્ર પરિણામે પરિણમતો નથી, અને મલિન પરિણામે પરિણમતો હોવા છતાં એ મલિનતાની એને રુચિ છે, એનું એકત્વ છે, રુચિ છે કે એની સાથે અભેદ બુદ્ધિ છે, એના જેવું મોટું કોઈ પાપ છે? કોઈ સજ્જન નિર્દોષ માણસને કારણ વગર ત્રાસ આપે, હેરાન કરે, મરણતોલ માર માર્યા જ કરે, કાંઈ કરતો નથી ને, હું તો પૂજા કરું છું ને, હું તો દયા પાડું છું, ખબર નથી કે પોતે શું રાખી ગયો. પાન થયા જ કરે, એ પાન કાપી નાખત પાછા બીજા એમાંથી પૂજા જ કરે. વર્ષો સુધી નિખ્યાત મોહમાં એવી પરિસ્થિતિ છે કે એમાંથી અધ્યવસાન માંથી અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પ્રકારના ભાવની ઉત્પત્તિ થયા જ કરે, થયા જ કરે, એવું નિખ્યાતનું પરિણામ છે. જે મિથ્યાત્મના પરિણામના કારણે જીવ ગયો એટલે આત્મા પોતાને હું દેવ, હું મનુષ, હું ક્રોધી, હું માની, હું સુખી, હું દુઃખી ઇત્યાદિ નાના રૂપ અનુભવે છે. આ મોહને વશ પોતાના અસલ સ્વરૂપને ભૂલીને હું દેવ છું અથવા હું મનુષ્ય છું, ચાર ગતિમાં બે ગતિમાં હોય છે, હું એવો છું એમ એ અનુભવે છે. એ એનો મિથ્યા ભાવ છે. ખરેખર આત્મા એવો થયો અત્યારે પણ આત્મા મનુષ્ય થયો, મનુષ્ય હોવાની એની માન્યતા મિથ્યા છે. તો એને મિથ્યા કહી શકાય ને? તો એને મિથ્યા કહી શકાય ને? ખરેખર જો આત્મા મનુષ્ય થયો હોય તો એની માન્યતાને મિથ્યા કહી શકાય
નહીં.
પણ અત્યારે પણ આ દેહમાં રહેલું તત્વ છે એ આત્મા રૂપે જ છે. ખરેખર એના મૂળ સ્વભાવને ને મૂળ સ્વરૂપને એને ક્યારેય છોડ્યું નથી. પણ ભ્રાંતિમાં એને એમ લાગે છે કે હું ફલાણો તે હું, એનો એક ભ્રમ છે. સિવાય કાંઈ છે, બહુ ઊંડેથી વિચારવા જેવું વિશે. રાજમંદિરે એવી વારંવાર વાત કરી છે, નીચે આવે છે, હું બે હું મનુષ્ય છેલ્લી એકસો બાસઠ, હું બે હું મનુષ્ય ત્યારે એમ કે જે ગતિમાં આવે છે ત્યાં તો એને શંકા પણ ઉત્પન્ન થતી કે હું ખરેખર આ હું કે કોઈ મારું ખરું સ્વરૂપ છે આ સિવાય, એવું એ કદી વિચારતો નથી. પછી જ્યાં જે જે ભાવમાં હોય છે એ ભાવને અનુસરીને કર્મનો અનેક પ્રકારનો ઉદય આવતા એમાં પોતાને સુખી દુઃખી પણ કલ્પે છે. હું સુખી છું અથવા હું દુઃખી છું, અમુક પ્રકારના સંયોગો આવ્યા તેથી હું સુખી થયો, અમુક પ્રકારના સંયોગો ભજ્યા તેથી હું દુઃખી થયો, એ વગેરે પ્રકારે પણ એ ઈચ્છા જો શાંતિ જ પોતાને કલ્પે. કયા સંયોગો એના આત્મામાં આવ્યા છે ત્યારે તો એ ભાવ ઉત્પન્ન થાય તો એમાં બળ આવતું નથી, કેમ કે એમાં નિષેધ આવે છે કે આ કરવા જેવું નથી, આ થાય છે તો બરાબર ઉચિત નથી. હું તો આત્મા છું, જ્ઞાનમય પણ એ પરિણામ, માત્ર જ્ઞાતા રહું એ મારું સ્વરૂપ છે, કોઈ પરગ્રહનું કાર્ય કરવું એ મારું સ્વરૂપ છે, એમ તો બિલકુલ છે. એમ જ્ઞાન વિજ્ઞાનમાં રહીને એનો નિષેધ આવ્યો. ના આત્મામાં જ્ઞાન છે કે જેની કોઈ હદ નથી, બેહદ વસ્તુ છે એવી શાંતિ પણ અપરિમિત ને બેહદ અંદર રહેલી છે. એની રૂચિમાં એને અશાંતિ પણ રૂચે, એ બે વાત એક સાથે કદી રહેતી કદી એમ બનતું જ નથી. એને પોતાના જ લાભ નુકસાનનો ખ્યાલ રહેતો, એટલું સાધારણ થઈ ગયો છે તેનાથી પણ એ ભિન્ન છે. એ આત્મા એવું થયો કર્મના ઉદયથી થયેલા એટલે એના નિમિત્તે થયેલા જે કોઈ કરી આવ્યો તેનાથી પણ આત્મા ભિન્ન છે, એ રૂપે આત્મા થયો એમ કહે છે ને. આ મનુષ્યનું થોડું મળ્યું છે તો મનુષ્ય આકારે તો થયો છે કે નહીં જીવ, કે એનો 3 ઇંચનો આકાર છે. અને મનુષ્યને લાયક બધા ભાવ આવે છે ને, જે તે પ્રકારના પરિણામ થાય છે એ મને થાય છે ત્યારે એમ કહું છું ને કે મને થાય છે, ક્રોધ મને થયો, રાગ મને થયો. કહે છે કે ભાઈ આત્મા એનાથી ભિન્ન છે, એવો આત્મા થયો મને. જેને ભગવાને આત્મા કહ્યો, જેને આત્મા કહે છે એ આત્મા ખરેખર એવો છે એમ કહે છે. સમસ્ત પર્યાયોથી ભિન્ન છે, ભાવાર્થ આમ છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ પર્યાયમાં આવત છે, અવસ્થા બુદ્ધિ વાળો જીવ થઈ ગયો છે. માત્ર એ અવસ્થાને જ પોતાનું સ્વરૂપ જોવે છે, અને તે પણ વિકારી અવસ્થાને પોતાનું સ્વરૂપ જોવે છે. શુદ્ધ તો એને પરિણમ નથી, એટલે અશુદ્ધ પરિણમ, અશુદ્ધ સ્થિતિ ક્ષણિક, એવો જ હું કાયમી છું, હંમેશને માટે હું એવો છું એમ અનુભવે છે. કાયમ રહેવા માંગુ છું એમ એમ આવી જાય છે, હું માણસ છું એમાં આવી જાય છે કે હું કાયમ એમ રહેવા માંગુ છું. તું આત્મા મટી જવાનો નથી, આત્મા કે મટી જવાનો છે. પોતાને અનાત્મા માને તો પોતે આત્મા તરીકે તો મટતો, ફક્ત એને દુઃખ થાય છે. જૂઠું માની માનીને એ પોતે દુઃખી થઈ ગયો છે, તત્વના કારણે દ્રષ્ટિ એટલી ટૂંકી થઈ ગઈ હોવાથી એની ટૂંકી દ્રષ્ટિમાં વિશાળ આત્મતત્વ સમાવેશ પામતો નથી, ઊંધી દ્રષ્ટિ છે. આવો મુખ્યાત્મ ભાવ છૂટા, જ્ઞાની પણ સાચો અને આચરણ પણ એનો, જ્યાં સુધી મુખ્યાત્મ દ્રષ્ટિકોણ એનું ન છૂટે, મુખ્યાત્મ ભાવ ન છૂટે, ત્યાં સુધી એનું જ્ઞાન ખોટું અને એનું બધું આચરણ પણ ખોટું. એવા ભિન્ન જ્ઞાનમય ભાવે પરિણમે ત્યારે એનું જ્ઞાન સાચું. તો ગમે તે શાસ્ત્ર માંથી લ્યો, એકાંતવાદ છે તો ભેદ જ્ઞાન નો જ સરળ બધેથી ઉપદેશ નીકળે એમ છે. મસ્તી જે છે અજો સાણાની જીવ મારી તે અસૂયણ સુયણ કમ્યણ મુનિને દીપન વગેરે વગેરે, સુખી કરું દુઃખી કરું અથવા ધર્માસ્તિકા એમ હું જાણું છું, એવા અધ્યવસાન અને બીજા પણ એમાં અનેક પ્રકારના વિધવિધ છે એ જેમને નથી, એટલે કોઈ પણ પ્રકારના અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી, બંધાતા બંધનો અધિકાર છે. ત્રણ પ્રકારના અધ્યવસાનો છે, ત્યાં પછી દર્શન જ્ઞાન ચારિત્રનો વિધા છે, શ્રદ્ધા અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ અને ચારિત્ર અપેક્ષાએ ત્રણ પ્રકાર પડે છે ને. આ જે ત્રણ પ્રકારના અધ્યવસાનો છે એ બધાએ પોતે અજ્ઞાન આદિ રૂપ હોવાથી, એટલે અજ્ઞાન મિથ્યા દર્શન અને અચારિત્ર રૂપ હોવાથી એ અજ્ઞાન માત્રને આવી જાય છે. શુભ અશુભ કર્મબંધના નિમિત્ત છે, કોઈને કોઈ કષાયની મંદતામાં શુભ કર્મબંધ થાય છે તો કોઈને કષાયની તીવ્રતામાં અશુભ કર્મબંધ થાય છે, તીવ્ર સંકલેશ પરિણામ થાય અથવા મંદ કોઈ કષાયના પરિણામ. જીવોને હું છું આ મીઠા દ્રષ્ટિનું પરિણામ, હું પરજીવોને હમ છું ઇત્યાદિ. એટલે શું કે હું પરજીવોને હમ છું અથવા હું પરજીવોને બચાવું છું, બંને આવી જાય વગેરે કહેતા વગેરેમાંથી એ નીકળે છે કે હું બીજાને મારું છું અથવા હું બીજાને બચાવું છું. એવું જે આ અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને શું થાય છે એની એના પરિણામની ક્રિયાને સ્પષ્ટ કરે છે. એ શું કરે છે એ જીવ, કેમ એને મહાદોષ ગણ્યો છે, એનું કારણ શું છે. બોલે પછી ચાહે મારવાનો અશુભ વિકલ્પ હોય કે જીવાડવાનો શુભ વિકલ્પ હોય, પણ એ જીવ પોતાના માટે પોતે શું કરી રહ્યો છે, એનામાં શું થયું કાર્ય, એવા દેવસાન વાળા જીવને જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક નપતી જેની એ ક્રિયા છે, એવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય એવી હનનાદિ ક્રિયાનો વિશેષ નહીં જણાવવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી આપેલા અજ્ઞાનથી વાત કરી છે. જ્યારે હું બીજા જીવને હું છું અથવા બચાવું છું એવું અધ્યવસાન થાય છે ત્યારે એને ભેદ જ્ઞાનનો અભાવ થાય છે, ત્યારે એને ભેદ જ્ઞાનની ઉત્પત્તિ રૂપ સદભાવ હતો નથી. છે ખરેખર પોતે ભિન્ન આત્મા. કેવો ભિન્ન આત્મા છે કે જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક નપતી જેની એક ક્રિયા છે, જ્ઞાનથી ભિન્ન પાડે છે. અહીંયા જ્ઞાન, સંધાન અને આચરણ ત્રણ બોલે છે, પણ ત્રણેયમાં જ્ઞાનની પ્રધાનતાથી આત્માની વાત કરી છે. કેમ એ પદ્ધતિ આચાર્ય મહારાજની છે કે જ્ઞાન પ્રધાનતાથી પરથી ભિન્નપણું એના જ્ઞાનમાં આવે છે. એ એક જ એવો વિશિષ્ટ લક્ષણ વાળો ગુણ છે અથવા એ વાળો આત્મા છે કે જેને લઈને એ પરથી ભિન્ન થાય છે, ભિન્ન અવલોકવામાં આવે છે. છે તો પરથી ભિન્ન, પણ એનું અવલોકન આ રીતે ભિન્ન થઈ શકે છે. તેથી પદ્ધતિ લીધી છે કે આત્મા તો જ્ઞાનમય છે, એ આત્મા જ્ઞાનમય પણે હોવાને લીધે અસ્તિત્વ રૂપ છે, સત્તા સ્વરૂપ છે, અહેતુ છે, એટલે જેનું કોઈ કારણ નથી, સ્વયં સિદ્ધ છે, સહજ છે, એવી જેની જ્ઞાન ક્રિયા છે, માત્ર જાણવું એવી જેની અહેતુક ક્રિયા છે, જ્ઞેયને કારણે જાણવું એવું પણ હેતુ પણ જ્ઞાનમાં છે જે જેનો સ્વભાવ હોય તેમાં બીજો હેતુ હોય શકે નહીં. હેતુ એટલે કારણ. બીજાના કારણે કોઈનો સ્વભાવ અમુક પ્રકારે હોય એવી વસ્તુની સ્થિતિ છે. જીવ અને અજીવ ગતિ કરે છે તેથી ધર્માસ્તિકાયનો નિમિત્ત થવાનો સ્વભાવ નથી, જેમ એ પ્રકારે નથી કે બીજા જીવ અને અજીવો ગતિ કરે માટે આમાં નિમિત્ત થવું એવો સ્વભાવ નથી, તેમ બીજા જ્ઞેયો છે માટે એને જાણવું એવો પણ જ્ઞાનનો સ્વભાવ છે
નહીં.
જ્ઞાનનો અહેતુકપણે જાણવાનો સ્વભાવ છે. જેમ જગતમાં બળવા યોગ્ય ચીજ છે માટે અગ્નિનો બાળવાનો સ્વભાવ છે એમ નથી, અગ્નિનો સ્વભાવ બાળવાનો પોતાથી છે, પોતાને લઈને છે, બીજાને લઈને છે તેથી જ્ઞાન થાય છે, આ સંભળાય છે તેથી જ્ઞાન થાય છે એ વાત રહેતી. આમ અહેતુક આત્માનું સ્વરૂપ છે એમ જાણતા એનાથી ભિન્ન થવાય છે, પરથી ભિન્ન જે અનાદિનું અભિન્નપણું છે આ રીતે પરતું ધીમું થવાના એક ઉપાય છે. આચાર્ય મહારાજની ટીકામાં આ એક વિશિષ્ટતા છે કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સો પરથી ભિન્ન કહેતા કહેતા પણ એ કેમ ભિન્ન થવાય એની પ્રાપ્તિનો ઉપાય ને રીત ને વિધિ પણ બતાવતા જાય. આ શાસ્ત્રની અસાધારણ વિશિષ્ટતા છે.